એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી નવલકથાની વાત કરવાના છીએ જે, હા, વાંચ્યા પછી સહેલાઈથી ભૂલાય નહીં, લેટિન અમેરિકન સાહિત્યનું એક એમ કહી શકાય કે શિખર સમાન, હુઆન રુલ્ફોની પેડ્રો પારામો.
હા,
આમ જુઓ તો 150 પાનાની જ નાનકડી કિતાબ, પણ એમાં જાણે એક આખો યુગ, એક આખી સંસ્કૃતિનો આત્મા ધબકતો લાગે, અથવા કદાચ રડતો લાગે.
બરાબર કહ્યું. આ કોઈ સામાન્ય વાર્તા જેવી નથી, પણ એક આખી અનુભૂતિ છે. અને રુલ્ફો વિશેની એક નવાઈની વાત એ છે કે એમણે સાહિત્ય જગતને મુખ્યત્વે તો બે જ કૃતિઓ આપી, ખરું ને?
હા, બરાબર.
1953માં વાર્તા સંગ્રહ અલ્યાનો એન લ્યામાસ, એટલે કે સળગતો મેદાન પ્રદેશ, અને પછી 1955માં આ નવલકથા પેડ્રો પારામો. પણ આ બે રચનાઓ જ એટલી એટલી બધી શક્તિશાળી હતી કે કહેવાય છે કે લેટિન અમેરિકન સાહિત્યનો આખો પ્રવાહ જ જાણે બદલાઈ ગયો.
અને એ સમજવા માટે મને લાગે છે કે રુલ્ફોનો સમય અને સ્થળ એ બંને ધ્યાનમાં રાખવું પડે. મેક્સિકોનો હલિસ્કો પ્રાંત જ્યાં તેઓ મોટા થયા, એ સમયગાળો એટલે મેક્સિકન ક્રાંતિ અને પછી ક્રિસ્ટેરો યુદ્ધની ભીષણ હિંસા, નિરાશા, ખાલીપો.
હા, એ બધાનો સાક્ષી હતો એ પ્રદેશ.
અને પેલી જમીનદારી પ્રથા, ચર્ચનો પ્રભાવ, સતત સંઘર્ષ, આ બધું જ રુલ્ફોના લેખનમાં પડઘાય છે, દેખાય છે.
ચોક્કસ. એટલે જ આજની આપણી આ ચર્ચાનો હેતુ આ જટિલ, કંઈક અંશે ભૂતાવળ જેવી લાગતી નવલકથાના તાણાવાણા ઉકેલવાનો છે. એની વાર્તા, એના પાત્રો, એના ઊંડા વિચારો, અને હા, એની જે અનોખી શૈલી છે એને સમજવાનો પ્રયાસ કરીશું.
રુલ્ફોની શૈલી ખરેખર ખરેખર અનોખી છે. એમને ઓછું બોલીને વધુ કહેવાની કળાના માસ્ટર ગણવામાં આવે છે. એમના વાક્યો નાના હોય, ટૂંકા હોય, પણ એકદમ ધારદાર. અને પેલું મૌન, શબ્દો વચ્ચેની જે ખાલી જગ્યાઓ હોય ને, એ પણ જાણે કંઈ કહેતી હોય એવું લાગે. ગણગણાટ, અસ્પષ્ટ અવાજો, પડઘાઓ, આ બધું એમના ગદ્યને કાવ્યાત્મક અને સાથે સાથે ભેદક પણ બનાવે છે. ખૂબ જોઈએ. એમને તો ત્યાં સુધી કહેલું કે આખી નવલકથા એમને મોઢે યાદ હતી.
હા, મેં પણ વાંચ્યું છે. અદ્ભુત વાત છે.
પણ એક રસપ્રદ વાત એ પણ છે કે 1955માં જ્યારે આ પુસ્તક પહેલીવાર આવ્યું ત્યારે શરૂઆતમાં એને બહુ સારો પ્રતિભાવ નહોતો મળ્યો, નહીં?
ના, બિલકુલ નહીં. ઘણા વાચકોને શરૂઆતમાં એની રચના થોડી તૂટક તૂટક લાગી. સમય આમ આગળ પાછળ કૂદકા મારે, જીવતા અને મરેલા પાત્રો વચ્ચેનો ભેદ જાણે ભૂંસાઈ જાય, એટલે થોડું અઘરું પડ્યું લોકોને સમજવામાં.
પણ પછી ધીરે ધીરે,
હા, ધીરે ધીરે એની ખરી પ્રતિભા ઓળખાય. કારણ કે આ કોઈ સીધી સાદી ભૂતિયા વાર્તા નથી. એમાં ભૂતકાળનો ભાર છે, સત્તાનો નશો છે, પ્રેમની એક અજીબ તડપ છે, ધર્મનો ઢોંગ અને સામાજિક વાસ્તવિકતા, આ બધાનું એવું મિશ્રણ છે જે પહેલા ક્યારેય જોવા નહોતું મળ્યું.
અને પેલો જાદુઈ યથાર્થવાદ, મેજિકલ રિયલિઝમ એના પુરોગામી તરીકે પણ ગણાય છે, ખરું ને?
ચોક્કસ. કારણ કે અહીં જે અલૌકિક ઘટનાઓ બને છે એ એટલી સહજતાથી આવે છે કે જાણે એ રોજબરોજનો જ હિસ્સો હોય. ભૂતો વાતો કરે, મૃતકો જાણે આપણી બાજુમાં જ સૂતા હોય, એ બધું જ વાસ્તવિક લાગે.
તો ચાલો આ ભૂતાવળ નગરી કોમાલા એની સફર શરૂ કરીએ. મને તો એની શરૂઆતની પંક્તિ જ ખૂબ ગમે છે, એકદમ પકડી લે વાચકને.
હા, બિલકુલ. હું કોમાલા આવ્યો કારણ કે મને કહેવામાં આવ્યું હતું કે મારા પિતા પેડ્રો પારામો નામના એક માણસ ત્યાં રહેતા હતા. આ અવાજ છે હુઆન પ્રેસિયાડોનો. એની માં ડોલોરેસ મૃત્યુશૈયા પર હોય છે અને એની પાસેથી વચન લે છે કે તું કોમાલા જા, તારા પિતા પેડ્રો પારામોને શોધ અને તારો જે હક છે એ માંગજે.
અને માની યાદોમાં કોમાલા કેવું હતું? પેલું લીલુંછમ, ફળદ્રુપ, જાણે સ્વર્ગ જેવું ગામ.
હા, માં તો એવું જ કહેતી હતી. પણ હુઆન જ્યારે ખરેખર ત્યાં પહોંચે છે ત્યારે જે જુએ છે એ માની યાદોથી બિલકુલ બિલકુલ ઉલટું છે.
શું દેખાય છે એને?
એને મળે છે એક ધગધગતું, સુકુભટ, ધૂળિયું, નિર્જન ગામ જ્યાં માણસો કરતા પડછાયા અને અવાજો વધારે સંભળાય છે, જાણે કોઈ શાપિત ભૂમિ હોય. કોઈ પાત્ર કહે પણ છે કે આ તો નરકના મુખ પર વસેલું ગામ છે.
બાપરે!
અસહ્ય ગરમી, એક પ્રકારનો ડર અને ચારેકોરથી આવતા અસ્પષ્ટ ગણગણાટ, આ છે હુઆનનું વાસ્તવિક કોમાલા.
અને અહીંથી જ મને લાગે છે કે વાર્તાનો અસલી વળાંક શરૂ થાય છે. પિતાને શોધવાની એક સામાન્ય લાગતી યાત્રા ક્યારે એક ભયાનક અજીબ સપનામાં ફેરવાઈ જાય છે એ ખબર જ નથી પડતી.
બરાબર, કોમાલા કોઈ જીવતું જાગતું ગામ નથી રહ્યું, એ એક પ્રકારનું પડજેટરી જેવું બની ગયું છે, શુદ્ધિકરણ સ્થળ કહી શકાય.
એટલે કે જ્યાં આત્માઓ અટવાયેલા છે.
હા, એ એવી જગ્યા છે જ્યાં મૃતકો ન તો સ્વર્ગમાં જઈ શક્યા છે ન નરકમાં, પણ પોતાના અધૂરા કર્મો, અધૂરી ઈચ્છાઓ અને પછતાવાને કારણે અહીં જ જીવતા લોકોની દુનિયાની ધાર પર ફસાયેલા છે. એમના આત્માઓ અહીં ભટકે છે, ગણગણ્યા કરે છે.
એટલે આખી નવલકથા જાણે બે સ્તર પર ચાલે છે.
હા, બિલકુલ. એક તરફ છે હુઆન પ્રેસિયાડોની આ ભયાવહ કોમાલા યાત્રા, જ્યાં જીવતા અને મરેલા વચ્ચેનો ભેદ જ રહ્યો નથી, અને બીજી તરફ ભૂતકાળના ટુકડાઓમાં, ફ્લેશબેકમાં આપણને મળે છે પેડ્રો પારામોની કહાણી.
પેલો શક્તિશાળી ક્રૂર જમીનદાર જેને મેક્સિકન ભાષામાં કાસિકે કહે છે.
હા, એ જ જેણે આખા ગામને પોતાની મુઠ્ઠીમાં રાખ્યો, એને બનાવ્યો પણ ખરો અને છેવટે એના વિનાશનું કારણ પણ બન્યો.
એટલે આ સંઘર્ષ માત્ર હુવાનની પોતાના પિતાને શોધવાનો નથી, આ તો ભૂતકાળ અને વર્તમાન વચ્ચેનો સંઘર્ષ છે, સ્મૃતિ અને વાસ્તવિકતા વચ્ચેનો છે, જીવન અને મૃત્યુ વચ્ચેનો છે.
સાચી વાત. અને કોમાલા પોતે જ જાણે ક્રાંતિ પછીના મેક્સિકોનું એક દર્દનાક પ્રતીક બની જાય છે. એક એવો દેશ જ્યાં ક્રાંતિ તો થઈ ગઈ, પણ જૂની સમસ્યાઓ, જૂનું શોષણ, જૂના પાપોનો ભાર હજુ ઉતર્યો નથી.
અને પેડ્રો પારામોની સત્તાનો વારસો શું રહ્યો? આ સવાલ જાણે આખી નવલકથામાં ગુંજતો રહે છે.
પાત્રોની વાત કરીએ તો શરૂઆતમાં હુઆન પ્રેસિયાડો, એ આપણો માર્ગદર્શક છે, આપણી આંખ છે, એ બહારનો માણસ છે, એક સીધો સાદો ઉદ્દેશ્ય લઈને આવ્યો છે. જેમ જેમ એ કોમાલાના વાતાવરણમાં પ્રવેશે છે, પેલી ગરમી, પેલો ડર અને ખાસ કરીને ચારેકોરથી આવતા મૃતકોના ગણગણાટ, જેને રુલ્ફો મર્મર્સ કહે છે, એમાં એ ડૂબતો જાય છે, તેમ તેમ એ પોતે જ ભાંગતો જાય છે.
એનું પોતાનું અસ્તિત્વ જાણે પીગળવા લાગે છે, નહીં, અને અંતે એનું મૃત્યુ થાય છે, શાબ્દિક રીતે મૃતકોના ગણગણાટથી. એ એટલા બધા અવાજો, એટલી બધી પીડાઓથી ઘેરાઈ જાય છે કે એનું શરીર જ જવાબ દઈ દે છે.
બરાબર. એક નિરીક્ષક તરીકે શરૂ કરનાર હુઆન અંતે કોમાલાના સામૂહિક દુઃખનો જ એક ભાગ બની જાય છે. એની યાત્રા જાણે ગ્રીક પુરાણ કથાના પાતાળ લોક હેડીઝમાં ઉતરવા જેવી છે, પણ ફરક એટલો કે અહીંથી એ પાછો નથી આવી શકતો.
અને પછી છે પેડ્રો પારામો, નવલકથાનું કેન્દ્ર, પણ મોટા ભાગે આપણને એ સીધો નથી દેખાતો. બીજા પાત્રોની યાદો, એમના સંવાદો અને ભૂતકાળના ટુકડાઓ દ્વારા જ એનું ચિત્ર બને છે.
હા, એક ક્રૂર કાસિકે છે જેણે પોતાની સત્તા જાળવી રાખવા અને વધારવા માટે હિંસા, છળકપટ બધું જ વાપર્યું.
પણ રુલ્ફો એને માત્ર એક ખલનાળ તરીકે નથી ચિતરતા, એમાં જ એમની કમાલ છે, નહીં? ભૂતકાળના દ્રશ્યોમાં આપણને એના બાળપણની ઝલક મળે છે, ખાસ કરીને પેલી સુસાના સાન હુઆન નામની છોકરી પ્રત્યેનો એનો માસૂમ, લગભગ કાવ્યાત્મક કહી શકાય એવો પ્રેમ.
બરાબર. પણ જ્યારે એના પિતાનું મૃત્યુ થાય છે, ત્યારે એ સત્તા મેળવવા માટે એકદમ કઠોર બની જાય છે, જાણે એના અંદરની માસૂમિયત મરી પરવારી હોય. જેમ જેમ એની જમીન અને સત્તા વધતા જાય છે, તેમ તેમ એની માનવતા ઘટતી જાય છે.
અને એના જીવનની સૌથી મોટી વક્રતા કદાચ એ છે કે એ બધું જ મેળવી શકે છે, જમીન, પૈસા, સ્ત્રીઓ, ડરથી ઉપજતું માન, પણ એક વસ્તુ જે એ ખરેખર દિલથી ઈચ્છે છે, સુસાનાનો પ્રેમ, એનું સાનિધ્ય, એને ક્યારેય પૂરેપૂરું મળતું નથી.
હા, એની સત્તા સુસાનાના મન પર કાબૂ નથી મેળવી શકતી, એટલે જ અંતે એનું મૃત્યુ પણ કોઈ યોદ્ધા જેવું નથી થતું, પણ પેલું વર્ણન છે ને, પથ્થરોના ઢગલાની જેમ ભાંગી પડવા જેવું થાય છે, જાણે અંદરથી સાવ ખોખલો થઈ ગયો હોય.
સુસાના સાન હુઆન એ પણ એક અત્યંત મહત્વનું અને કરુણ પાત્ર છે. રહસ્યમય લાગે, સુંદર છે, પણ દુઃખ અને ભૂતકાળના કોઈ આઘાતમાં જાણે ખોવાયેલી રહે છે. એ પેડ્રોના જીવનભરના એકમાત્ર સાચા જુસ્સાનું કેન્દ્ર છે, કદાચ નિર્દોષતા અને ખોયાયેલા પ્રેમનું પ્રતીક પણ કહી શકાય.
સુસાના પોતાના મૃત પતિ ફ્લોરેન્સિયોની યાદોમાં અને કદાચ કોઈ ભૂતકાળના અત્યાચાર કે આઘાતમાં એટલી ડૂબેલી રહે છે કે વાસ્તવિક દુનિયા સાથે એનો સંબંધ જ તૂટી ગયેલો લાગે. એની આ માનસિક અસ્થિરતા જ વિચિત્ર રીતે એને પેડ્રોના સંપૂર્ણ નિયંત્રણમાંથી બચાવે છે.
એટલે પેડ્રો એને પોતાની પાસે રાખી શકે છે, પણ એના આત્માને એના મનને સ્પર્શી નથી શકતો.
બરાબર. એટલે સુસાના પેડ્રો માટે એની સૌથી મોટી હારનું, એની નિષ્ફળતાનું જીવતું જાગતું પ્રતીક બની જાય છે.
અને એક પાત્ર જેને ભૂલી ન શકાય, ફાધર રેન્ટેરિયા, ગામનો પાદરી.
હા, એ તો ભ્રષ્ટ થઈ ગયેલા ધર્મનું પ્રતીક છે. પોતે અપરાધભાવથી પીડાય છે. એ જાણે છે કે પેડ્રોનો દીકરો મિગેલ પારામો હત્યારો અને બળાત્કારી છે, જેણે પાદરીના ભાઈને માર્યો હતો અને ભત્રીજી પર બળાત્કાર કરેલો, છતાં પૈસા લઈને એ મિગેલના પાપ માફ કરી દે છે.
એટલે એ પોતે જ એટલો લાચાર અને શાપિત છે કે કોમાલાના લોકોને મુક્તિ અપાવવાની એનામાં કોઈ શક્તિ જ નથી.
બિલકુલ. આ સિવાય ડોલોરેસ પ્રેસ્યાડો, હુઆનની માં, જેની ઈચ્છાથી આખી કથા શરૂ થાય છે, અને બીજા અસંખ્ય ભૂતપાત્રો, એડવિગ્સ ડિયાડા, ડેમિયાના સિસ્નેરોસ, જેઓ પેડ્રોના રાજમાં પીડાયેલા અને માર્યા ગયેલા લોકોનો સામૂહિક અવાજ બનીને વાર્તામાં ડોકાયા કરે છે, એમનો ગણગણાટ જ કોમાલાની હવાને ભરી દે છે.
તો આ પાત્રોની દુનિયામાં વાર્તા આગળ કેવી રીતે વધે છે? એની સંરચના, જેમ આપણે કહ્યું, થોડી જટિલ છે. રુલ્ફો વાર્તા સીધી લીટીમાં નથી કહેતા.
ના, બિલકુલ નહીં. ભૂતકાળ અને વર્તમાનના ટુકડાઓ આમતેમ આવે છે, જાણે કોઈ તૂટેલા અરીસામાં આપણે પ્રતિબિંબ જોતા હોઈએ.
તો શરૂઆત કેવી રીતે થાય છે?
જે પણ પેડ્રોનો જ એક દીકરો છે અને એ જ કહે છે કે પેડ્રો પારામો તો મરી ગયો છે. આ પહેલો સંકેત છે કે કંઈક ગડબડ છે. પછી હુઆન એડુવિક્સ ડિયાડા નામની સ્ત્રીના ઘરે પહોંચે છે, જેની માની મિત્ર હતી એમ કહેવાય છે. એડુવિક્સ એનું સ્વાગત કરે છે, એની સાથે વાતો કરે છે, પણ પછી ખબર પડે છે કે એ તો ક્યારની મરી ચૂકી છે. અહીંથી વાસ્તવિકતા અને ભ્રમ વચ્ચેની દિવાલ જાણે તૂટવા લાગે છે.
અને પેલા ગણગણાટ, મરમર્સ, એ સતત સંભળાતા રહે છે, નહીં? મૃતકોના અવાજો, એમની અધૂરી વાતો, એમના પસ્તાવા.
હા, હુઆન ડોનિસ અને એની બહેન, જેમની વચ્ચે કંઈક અયોગ્ય સંબંધ છે એવું લાગે છે, સાથે થોડો સમય રહે છે, પણ અંતે ગરમી, ડર અને એ અવાજોના ભારથી ભાંગી પડે છે. એ મરી જાય છે
અને એને દફનાવવામાં આવે છે.
હા, એને ડોરોટિયા નામની બીજી એક સ્ત્રી સાથે એક જ કબરમાં દફનાવવામાં આવે છે. ડોરોટિયા કહે છે કે એણે આખી જિંદગી સ્વર્ગ શોધવામાં કાઢી નાખી, પણ એને મળ્યું નહીં.
અને પછી વાર્તા કબરની અંદરથી આગળ વધે છે.
હા, જાણે એવું જ લાગે. હવે જાણે કબરની અંદરથી વાર્તા સંભળાય છે. હુઆન અને ડોરોટિયા એકબીજાને અને આસપાસના મૃતકોના ગણગણાટ સાંભળીને ભૂતકાળના ટુકડાઓ જોડે છે, અને આ ટુકડાઓ દ્વારા પેડ્રો પારામોના જીવનનું ચિત્ર ધીમે ધીમે સ્પષ્ટ થતું જાય છે.
આપણે જોઈએ છીએ કે કેવી રીતે એણે બાળપણમાં સુસાનાને પ્રેમ કર્યો, કેવી રીતે પિતાની હત્યાનો બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી,
કેવી રીતે એના ક્રૂર પણ વફાદાર કારભારી ફ્રોર સેડોનોની મદદથી એણે દેવામાં ડૂબેલી જમીનો હડપ કરી, કેવી રીતે જમીન માટે ડોલોરેઝ, હુઆનની માં, સાથે લગ્ન કર્યા, અને કેવી રીતે પોતાના દુશ્મનોનો કાંટો કાઢી નાખ્યો.
એનો દીકરો મિગેલ પારામો, એ પણ એના જેવો જ ક્રૂર. એના મૃત્યુ પછી પેડ્રો કેવી રીતે ફાધર રેન્ટેરિયાને પૈસા આપીને એના પાપ માફ કરાવે છે, એ પણ સત્તા અને ધર્મના ગઠબંધન પર પ્રકાશ પાડે છે.
હા, અને મેક્સિકન ક્રાંતિ વખતે પણ એ બહુ ચાલાકી વાપરે છે. ક્રાંતિકારીઓને પૈસા અને માણસો આપીને પોતાની જમીન બચાવી લે છે. એના માટે તો ક્રાંતિ પણ એક સોદાબાજી જ હતી જાણે.
પણ એના જીવનની સૌથી મોટી કરુણાંતિકા તો ત્યારે આવે છે જ્યારે એ પેલી વિધવા અને માનસિક રીતે અસ્થિર સુસાનાને શોધીને કોમલા લઈ આવે છે.
હા, એને પોતાની પત્ની બનાવે છે, એની ખૂબ દેખભાળ પણ કરે છે, પણ સુસાના તો પોતાની જ દુનિયામાં, પોતાના ભૂતકાળમાં અને પોતાના સપનાઓમાં ખોવાયેલી રહે છે. પેડ્રો એને પામીને પણ પામી નથી શકતો.
અને જ્યારે સુસાનાનું મૃત્યુ થાય છે,
હા, ત્યારે પેડ્રો એના માનમાં લાંબા સમય સુધી ચર્ચના ઘંટ વગાડાવે છે, પણ ગામ લોકો, જે શોકથી કંટાળી ગયા હોય છે, એ ઘંટના અવાજને કોઈ તહેવારની જાહેરાત સમજી લે છે અને નાચવા ગાવા લાગે છે, ઉજવણી કરવા માંડે છે. આ જોઈને પેડ્રોનું દિલ તૂટી જાય છે. એને લાગે છે કે ગામ લોકોએ સુસાનાનું અપમાન કર્યું છે, અને ત્યારે એ પેલો નિર્ણય લે છે, હું હાથ પર હાથ ધરી બેસી રહીશ.
એટલે કે એ કોમાલાનો બહિષ્કાર કરે છે.
હા, એ કોમાલાને ધીમે ધીમે મરવા દે છે. ખેતી બંધ, વેપાર બંધ, ગામ ભૂખે મરવા લાગે છે અને છેવટે ઉજ્જડ થઈ જાય છે. એક માણસનો અહંકાર અને એનો બદલો આખા ગામને ભરખી જાય છે.
અને અંતે પેડ્રોનું પોતાનું મૃત્યુ.
હા, વૃદ્ધ અને એકલો પડી ગયેલો પેડ્રો, અબુન્ડિયો માર્ટિનેઝ, એનો જ બીજો દીકરો, જે પોતાની પત્નીના દફન માટે પૈસા માંગવા આવેલો, તે દારૂના નશામાં અને ગુસ્સામાં પેડ્રોને છરો મારી દે છે.
પણ એનું મૃત્યુ પણ કોઈ ભવ્ય નથી.
ના, બિલકુલ નહીં. એ બસ ધબ દઈને જમીન પર પડે છે અને ત્યાં પડ્યો રહે છે, પથ્થરોના ઢગલાની જેમ ભાંગી પડે છે. એનું સામ્રાજ્ય, એની સત્તા બધું જ જાણે ધૂળમાં મળી જાય છે. આ આખી તૂટક તૂટક આગળ પાછળ જતી કથા વાચકને સતત જાગૃત રાખે છે અને જાતે જ કડીઓ જોડવા મજબૂર કરે છે.
આ જટિલ કથા ઘણા ઊંડા વિષયોને સ્પર્શે છે. સૌથી પહેલો અને સ્પષ્ટ વિષય તો મૃત્યુ અને પેલો પરજેટરીનો ખ્યાલ છે ને?
હા, ચોક્કસ. કોમાલામાં મૃત્યુ એ અંત નથી, પણ પૃથ્વી પર કરેલા પાપો અને અધૂરા રહી ગયેલા કાર્યોની સજાનું ચાલુ રહેવું છે જાણે. આત્માઓ અહીં ફસાયેલા છે કારણ કે એમને મુક્તિ નથી મળી.
બીજો મોટો વિષય છે સત્તા અને ભ્રષ્ટાચાર. પેડ્રો પારામોએ કાસિકે તંત્રનું, એટલે કે નિરંકુશ સ્થાનિક સત્તાનું એકદમ સચોટ ઉદાહરણ છે. નવલકથા બતાવે છે કે કેવી રીતે બેલગામ સત્તા વ્યક્તિને અમાનવીય બનાવે છે
અને આખા સમાજને નૈતિક રીતે ખોખલો કરી નાખે છે. એના પરિણામો પેઢીઓ સુધી ભોગવવા પડે છે.
સ્મૃતિ અને ઇતિહાસ પણ કેન્દ્રમાં છે. મને લાગે છે કે આ નવલકથાની ટુકડાઓમાં વહેંચાયેલી રચના જ સ્મૃતિ જેવી છે. ક્યારેય સીધી લીટીમાં નથી ચાલતી, વ્યક્તિલક્ષી હોય છે, ખાલી જગ્યાઓ હોય છે.
બરાબર. રુલ્ફો જાણે સત્તાવાર ઇતિહાસની સામે લોકોની દબાયેલી સામૂહિક યાદોને મૂકી રહ્યા છે. કોમાલાના ગણગણાટ એ જ દબાયેલો ઇતિહાસ છે.
પ્રેમ અને માલિકી ભાવ વચ્ચેનો સંઘર્ષ પણ મહત્વનો લાગે છે. શું પેડ્રોનું સુસાના પ્રત્યેનો ભાવ ખરેખર પ્રેમ હતો કે માત્ર એને પોતાની માલિકની વસ્તુ બનાવવાની જીદ?
હા, આ પ્રશ્ન દ્વારા રુલ્ફો પિતૃસત્તાક સમાજ પર પણ સવાલ ઉઠાવે છે, જ્યાં સ્ત્રીને એક સંપત્તિ તરીકે જોવામાં આવતી હોય છે.
અને અપરાધ ભાવ અને બદલો આ પણ વારંવાર દેખાય છે. જે ગુનાઓ માટે જીવતા સજા નથી મળતી, એ મૃત્યુ પછી પણ પીછો નથી છોડતા.
હા, કોમાલામાં દરેક જણ કોઈને કોઈ અપરાધ ભાવથી પીડાય છે અને અહીં કેથોલિક માન્યતાઓ જેમ કે પાપ, ક્ષમા, નરક અને મેક્સિકોની સ્થાનિક સ્વદેશી માન્યતાઓનું એક અનોખું મિશ્રણ જોવા મળે છે.
અને ચોક્કસપણે આ ક્રાંતિ પછીના મેક્સિકોની કડવી વાસ્તવિકતા પર એક ધારદાર સામાજિક ટીકા પણ છે. ક્રાંતિ થઈ પણ શું ખરેખર કંઈ બદલાયું? શોષણ ચાલુ જ રહ્યું.
બરાબર. કોમાલા જાણે એક એવી દુનિયા છે જ્યાં ઈશ્વર નથી, અથવા હોય તો પણ એણે મોં ફેરવી લીધું છે. પાપ અને અપરાધ ભાવ બધે જ છે, પણ મુક્તિનો કોઈ રસ્તો દેખાતો નથી.
ફાધર રેન્ટેરિયા જેવો ધર્મનો પ્રતિનિધિ પણ લાચાર અને ભ્રષ્ટ છે. આ એક રીતે જોઈએ તો અસ્તિત્વવાદી ખાલીપાનો અનુભવ કરાવે છે.
અને આ બધા જ વિચારો રુલ્ફોની ક્રાંતિકારી શૈલીને કારણે વધુ અસરકારક બને છે. આ જે બિનરેખીય ટુકડાઓમાં વહેંચાયેલી સંરચના છે, એ માત્ર સ્ટાઇલ નથી, એ વાચકને સક્રિય બનાવે છે.
હા, આપણે જાતે જ આ ટુકડાઓ જોડીને અર્થ તારવવો પડે છે, જાણે કોઈ પુરાતત્વવિદ તૂટેલા વાસણો જોડીને ભૂતકાળ સમજવાનો પ્રયત્ન કરતો હોય.
અને સતત બદલાતા દૃષ્ટિકોણ, ક્યારેક હુઆન પ્રેસિયાડોના અવાજમાં પ્રથમ પુરુષ કથન, ક્યારેક પેડ્રોના જીવનનું તટસ્થ લાગતું ત્રીજા પુરુષમાં વર્ણન, ક્યારેક ભૂતો વચ્ચેના સીધા સંવાદો,
આ બધું મળીને એક એવું વિશ્વ રચે છે જે વાસ્તવિક પણ છે અને સ્વપ્ન જેવું પણ.
પ્રતિકાદ પણ ખૂબ સમૃદ્ધ છે. કોમાલા પોતે જ ગરમી, મૃત્યુ અને નરકનું પ્રતીક છે. ધૂળ અને કાદવ ક્ષય અને નૈતિક પતન સૂચવે છે.
અને પેલું પાણી અને વરસાદ, જે ખાસ કરીને સુસાનાની યાદો સાથે જોડાયેલા છે.
હા, તે જીવન, શુદ્ધતા અને ભૂતકાળની મીઠી યાદો, યાની નોસ્ટાલ્જિયાનું પ્રતીક છે. અને પેડ્રો પારામોના નામમાં પારામો શબ્દનો અર્થ જ થાય છે ઉજ્જળ વેરાન પ્રદેશ, જે એના આંતરિક ખાલીપાને બરાબર દર્શાવે છે.
અને પેલો જાદુઈ યથાર્થવાદ, ભૂતોનું હોવું, મૃતકોનું બોલવું, સમયનું જાણે થંભી જવું, આ બધું એટલી સહજતાથી વર્ણવાયું છે કે એ અજુકતું નથી લાગતું.
જાણે કોમાલામી વાસ્તવિકતા જેવી છે, જ્યાં જીવન અને મૃત્યુ વચ્ચે કોઈ સ્પષ્ટ ભેદરેખા રહી જ નથી. નવલકથાની રચના પણ જાણે વર્તુળાકાર છે. અપરાધ, પીડા, બદલો અને ફરી પાછો એ જ ચક્ર ચાલ્યા કરે.
અને ભાષા, રુલ્ફોની ખરી તાકાત એમના ઓછા શબ્દોમાં ઘણું કહી દેવાની ક્ષમતામાં છે. એમની ભાષા કરકસર ભરી પણ અત્યંત સૂચક છે.
હા, ગ્રામીણ મેક્સિકન બોલીનો કાવ્યાત્મક ઉપયોગ કરીને એમણે એક અનોખું વાતાવરણ સર્જ્યું છે, જે બીજે ક્યાંય જોવા ન મળે.
કેટલાક યાદગાર અવતરણો પણ નજર કરીએ. શરૂઆતની પંક્તિ તો છે જ, હું કોમાલા આવ્યો કારણ કે મને કહેવામાં આવ્યું હતું કે મારા પિતા પેડ્રો પારામો નામનો એક માણસ ત્યાં રહેતા હતા. કેટલી સાદી લાગે, પણ એમાં કેટલો વ્યંગ અને આવનારા ભયનો સંકેત છુપાયેલો છે.
બિલકુલ. અને કોમાલાના વાતાવરણનું વર્ણન કરતું પેલું અવતરણ યાદ છે? આ નગર પડઘાઓથી ભરેલું છે. તમે સરસરાટ સાંભળો છો અને હાસ્ય, ખૂબ જૂનું હાસ્ય, જાણે હસી હસીને થાકી ગયું હોય. અને અવાજો, ઘસાઈ ગયેલા અવાજો, તમે તેમને સાંભળો છો, હું સાંભળું છું.
હા,
આ પંક્તિઓ મર્મર્સ એટલે કે ગણગણાટના કેન્દ્રીય વિચારને અને ભૂતકાળ કેવી રીતે જીવતો રહે છે એને બરાબર પકડે છે.
અને પેડ્રો જ્યારે સુસાનાને યાદ કરે છે, એના બાળપણના દિવસો, એનું જો સારાંશમાં કહીએ તો, હું તારા વિશે વિચારતો હતો સુસાના, લીલી ટેકરીઓમાં જ્યારે આપણે પતંગ ઉડાવતા હતા, આપણે ત્યાં ઉપર હતા, બધાથી પર, આપણી પોતાની દુનિયામાં.
આ શબ્દો પેડ્રોના પાત્રની એ બાજુ બતાવે છે જે લગભગ ખોવાઈ ગઈ છે. એનો નિર્દોષ પ્રેમ, એનો જુસ્સો, જે કદાચ એના જીવનની એકમાત્ર સાચી લાગણી હતી.
અને અંતે પેડ્રોના મૃત્યુનું પેલું વર્ણન, તે ધબ દઈને જમીન પર પડ્યો અને ત્યાં પડ્યો રહ્યો, પથ્થરોના ઢગલાની જેમ ભાંગી પડ્યો.
આ માત્ર શારીરિક મૃત્યુ નથી, પણ એના નૈતિક અને આધ્યાત્મિક પતનનું, એની અંદરના ખાલીપાનો ભૌતિક સ્વરૂપ છે. એક માણસ જેણે પથ્થર જેવું કઠણ જીવન જીવ્યું, એ અંતે પથ્થરના ઢગલામાં જ ફેરવાઈ ગયો.
આ બધું વાંચતી વખતે કે સાંભળતી વખતે વાચક કે શ્રોતા પર કેવી અસર થતી હશે? આ કોઈ હળવો ફૂલ અનુભવ તો નથી જ લાગતો?
ના, બિલકુલ નહીં. આ એક અસ્વસ્થ કરનારો અનુભવ છે. ગહન ઉદાસી, નિરાશા, એક પ્રકારનો અસ્તિત્વનો ભય, એક્ઝિસ્ટેન્શિયલ ડ્રેડ સતત અનુભવાય છે.
રુલ્ફોની શૈલી એવી છે કે વાચક પણ હુઆન પ્રિસિયાડોની જેમ જ કોમાલાના ધુમ્મસમાં, એ ગણગણાટમાં ખોવાઈ જાય છે, દિશાહીન અનુભવે છે.
પણ આ અંધકાર અને ઉદાસીની વચ્ચે પણ એક વિચિત્ર કાવ્યાત્મક સુંદરતા છે, એવું નથી લાગતું?
હા, એ પણ છે. એ ફસાયેલા આત્માઓ પ્રત્યે, એમની અધૂરી વાર્તાઓ પ્રત્યે એક પ્રકારની સહાનુભૂતિ જાગે છે.
અને તે મૃત્યુ વિશે, સત્તા વિશે, ઇતિહાસ અને સ્મૃતિ વિશેના આપણા જે પૂર્વગ્રહો હોય, જે વિચારો હોય, તેને પડકારે છે. ભૂતકથા અહીં માત્ર ડરામણી વાર્તા નથી રહેતી,
બરાબર,
પણ ઇતિહાસના આઘાત, સામૂહિક પીડા અને દબાયેલા સત્યોને વ્યક્ત કરવા માટેનું એક શક્તિશાળી રૂપક બની જાય છે.
સાચી વાત છે. પેડ્રો પારામો વાંચ્યા પછી લાંબા સમય સુધી એના પડઘા મનમાં ગુંજતા રહે છે, એ સહેલાઈથી જતી નથી રહેતી.
બિલકુલ.
તો અંતે આપણે આ નવલકથાનું ચિરસ્થાયી મહત્વ શું કહી શકીએ? આટલા વર્ષો પછી પણ એ શા માટે આટલી પ્રસ્તુત છે? કદાચ એનું સૌથી મોટું સત્ય એ છે કે ભૂતકાળ ક્યારે ખરેખર મરતો નથી, એ વર્તમાનને સતત સતાવતો રહે છે, પછી એ વ્યક્તિગત સ્મૃતિઓ હોય કે કોઈ રાષ્ટ્રનો ઇતિહાસ.
અને એ પણ કે નિરંકુશ સત્તા અને બેકાબુ જુસ્સો કેવી રીતે વ્યક્તિ અને સમાજ બંનેનો વિનાશ નોતરી શકે છે, પેડ્રો પારામો એનું શાશ્વત ઉદાહરણ બની રહે છે.
અને હા, એની ક્રાંતિકારી સાહિત્યક શૈલી, જેણે લેખનની શક્યતાઓને ખરેખર વિસ્તારિત કરી.
અને કદાચ એક વિચાર એ પણ મૂકી જાય છે કે શું આપણા પોતાના જીવનમાં, આપણા સમાજમાં પણ એવા કોમાલા નથી જ્યાં ભૂતકાળના પડઘા અને અધૂરા હિસાબો વર્તમાનને જકડી રાખે છે.
હા, વિચારવા જેવી વાત છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.